ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम् मंगलम् वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कोक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 6 जानुआरी 2013। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 652। मुंबई कार्तक सुद त्रीज सोमवार 1952। श्री वेदांते निरूपण करेला एवा मुमुक्षु जीवना लक्षण तथा श्री जीने निरूपण करेला एवा सम्यक दृष्टि जीवना लक्षण सांभळवा योग्य छे, तथारूप योग न होय तो वाँचवा योग्य छे, विशेषपणे मनन करवा योग्य छे, आत्मामां परिणामी करवा योग्य छे। पोतानुं क्षयोपशम बळ ओछू जाणीने अहम ममतादिरो पराभव थवाने नित्य पोतानुं न्यूनपणुं देखवुं विशेष संघ प्रसंग संक्षेप वा योग्य छे, एज विनंती। परम कृपाळु देवनी एवी कृपा छे। सामान्य मोक्षु पोतानी आत्म साधनामा केवी रीते आगळ वधे, केवी रीते एनी साधना फलदायी थाय, अर्थकारी थाय, અને એને માટેનો સરળ સુગમ અને સ્પષ્ટ માર્ગ કયો? અહીંયા કહ્યું છે કે જીવે મુમુક્ષુના લક્ષણ વેદાંતમાં કયા છે તે, અને જીને નિરૂપણ કરેલા છે તે, જીને નિરૂપણ કર્યા છે એ સમ્યક દ્રષ્ટિ લક્ષણ અને વેદાંતમાં મુમુક્ષુના લક્ષણ આપ્યા છે। યોગ વાસિષ્ઠ ગ્રંથની અંદર પ્રથમ બે પ્રકરણમાં મુમુક્ષુના લક્ષણો અને વૈરાગ્યની વાત મૂકી છે। એ જ રીતે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો મૂક્યા છે। આ બધા મુમુક્ષુના લક્ષણો છે, સાધક જીવના લક્ષણો છે, અને જિનેશ્વર ભગવંતે સમ્યક દ્રષ્ટિના લક્ષણો કીધા છે। સમસંવેગ નિર્ભેદ આસ્થા અનુકંપા, આ બધા લક્ષણો સમ્યક દ્રષ્ટિના છે, સંકિત પ્રાપ્ત જીવના લક્ષણો છે, અને સંકિત મેળવવા માટેના પણ એ જ દશાના લક્ષણો છે। તો એ આ લક્ષણ સાંભળવા યોગ્ય છે। અહીંયા ત્રણ ભૂમિકા કૃપાળુદેવ આપે છે। એક તો સાંભળવા યોગ્ય છે, પછી કહે છે તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે। લક્ષણો સાંભળવા, લક્ષણોને સાંભળવા એટલે કોઈ યોગ્ય કહી શકે એવા અભ્યાસુ એમની પાસેથી સાંભળવાથી એમનો લક્ષ્યાર્થ વાચ્યાર્થ પકડાય. માત્ર શબ્દ નહીં, સાંભળવું એ શબ્દથી નથી, શ્રવણ શબ્દમાં અર્થ સાથે સાંભળવું, એનો અર્થ, એનું તાત્પર્ય, એનું રહસ્ય, એના ભેદ, એ લક્ષણો માત્ર લક્ષણ તરીકે તો ઘણી વાર વાંચ્યા હોય. એટલે કહ્યું કે સાંભળવા. સાંભળવા એટલે એને વિશેષ કરીને એનો અર્થ, સંદર્ભ, જે કંઈ કહેવામાં આવે છે તે સાથે વસ્તુની અભિધા એટલે કહેવાનું જે સૂત્ર છે, તાત્પર્ય છે, એ પકડાય છે. નહીં તો એ વાત આપણા લક્ષમાં આવતી નથી. જીવ ઘણું ઘણું વાંચતો હોય પણ લક્ષમાં ન આવે, ઘણીવાર સાંભળતો પણ હોય તોય લક્ષમાં ન આવે. કારણ ઉપયોગની એકાગ્રતા ન હોય તો એ બની શકે છે. પહેલાં તો અહીંયા કહ્યું કે સાંભળવા, બોધ સાંભળવો. બહુ સરસ આખી અધ્યાત્મની પરંપરાની અંદર છે. એ પરંપરા એ છે કે બોધને સાંભળવો, વાંચવો પછી. ઘણાના મનની અંદર એવું છે કે હું બધું વાંચી લઉં, મારી પાસે આ ગ્રંથ છે ને, મારી પાસે આ ગ્રંથ છે ને, મારી પાસે આ પુસ્તક છે, તું ત્યાં ને ત્યાં ઊભો રહીશ. કારણ કે તારી મતિનું જે લેવલ છે એમાં કંઈ ફેર નહીં પડે, ઉલટાનો કદાચ વિપરીત થશે. સાંભળવું, સાંભળવાથી જેનો ઉઘાડ છે, જેનો ક્ષયોપશમ છે, જેની દ્રષ્ટિ છે, જેની પાસે સૂક્ષ્મ વિશ્લેષણ છે, પૃથક્કરણ છે, જે સમજાવે છે, એને કારણે એની અંદર રહેલો વાચ્યાર્થ આપણને પ્રતિપાદિત થાય છે, લક્ષમાં આવે છે. નહીં તો નથી આવતો. આપણી મતિ કલ્પનાથી શબ્દ એની અંદરના ગૂંચવાળામાં જ, આપણી અર્થની મર્યાદામાં જ રહીએ છે. સાંભળવું એ પ્રથમ છે. એટલે જિનેશ્વરોએ પણ બોધ સાંભળવાનો, સમવસણમાં દેશના, ભગવાનને જ્ઞાન થયા પછીની પહેલી પ્રક્રિયા દેશનાની છે. અને એ દેશના દ્વારા જે કંઈ બોધ જે છે એ બોધ પ્રસારિત થાય છે ગણધરોએ, શ્રુત કેવડીઓએ, બધાએ. ત્યાર પછી એમાંથી આ ગ્રંથના વાંચના નીકળી કે અબ બોધ સાથેનો જ્યારે આવો યોગ ન મળે ત્યારે આવા યોગ પ્રાપ્ત પુરુષોના લખાણો ગ્રંથના રૂપમાં આપણે વાંચીએ. આખી શાસનની પરંપરા છે અને પરિપાટી છે એ ભારત વર્ષની અંદર અધ્યાત્મની પરિપાટી એ શ્રવણની છે, વાંચનની નથી. અહીંયા કથા, વાર્તા, સપ્તાહ, વ્યાખ્યાન, જ્ઞાન સત્ર, બોધ સત્ર, આખી પરંપરા અધ્યાત્મની શ્રવણની છે. અને શ્રવણની પરંપરાથી જ જાગૃતિ છે. વાંચનની પરંપરાથી અહમ વધશે, ભક્તિ નહીં વધે. પશ્ચિમના માર્ગની અંદર વાંચનની પરંપરા છે, ત્યાં કોઈ કથાની પરંપરા નથી, આખ્યાનની પરંપરા નથી. બે સંસ્કૃતિનો, બે પ્રજાના ઘડતરનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે પેલા સાંભળવા યોગ્ય છે, યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે. તમને સંભળાવનાર કોઈ ન હોય, કોઈ જગ્યાએ આપણે કહીએ કે અમને ઉપદેશનો યોગ નથી તો ગ્રંથનું સેવન કરવું. પણ ઉપદેશનો યોગ હોય તો સર્વપ્રથમ ઉપદેશ સાંભળવો. બહુ સૂક્ષ્મ મનોવિશ્લેષણ અહીંયા છે, બહુ સૂક્ષ્મ. લક્ષમાં આવવું જોઈએ, ન આવે તો અહમ જ પોસાશે, બીજું કંઈ નહીં થાય. એ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવના, મુમુક્ષુ જીવના લક્ષણ વેદાંતે કહ્યા છે તે, અને જીને નિરૂપણ કર્યા છે તે સાંભળવા યોગ્ય છે. તું સાંભળ. સાંભળવાથી લક્ષમાં આવશે કે આપણી પાસે એ લક્ષણની આપણી પોતાની ભૂમિકા શું છે, આપણે એમાં ક્યાં છીએ. આવું અંતરચિંતન સાંભળવાથી થશે, વાંચવામાં ચાલ્યું જશે. તો આખો ક્રમ સમજવા જેવો છે કે બોધ એ શ્રવણ યોગ્ય છે. એટલે સાધુ સાધ્વીને પણ સર્વસંગ પરિત્યાગ કર્યા પછી કંઈ જ કર્તવ્ય નથી તો પણ વ્યાખ્યાન કર્તવ્ય છે, બોધ કર્તવ્ય છે. જ્યાં જ્યાં હોય ત્યાં એમણે વિતરાગની વાણી, પરમાત્માની વાણી, તીર્થંકોની વાણીનો બોધ યથાશક્તિ યથાસમય એને કરવો જોઈએ. આ એનું કર્તવ્ય છે. એ કર્તવ્ય માનીને કરે ત્યાં જ એ ફળની નિષ્પત્તિ થાય. અને એ જો કર્તવ્યને બદલે પોતે કર્તૃત્વ માનીને કરે, મારે કરવો છે, અહંભાવ આવે તો પાછું તે વાત નિષ્ફળ થાય છે. કર્તવ્ય અને કર્તૃત્વ, કર્તવ્યમાં કર્તા ભાવનો અભાવ છે, કર્તૃત્વમાં કર્તા ભાવથી જ કામ થાય છે. તો આવું સૂક્ષ્મ વિશ્લેષણ આખી પરંપરામાં કેવું સરસ છે. હજારો વર્ષની આ દેશની પરંપરા, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત અને આપણા કલ્પસૂત્રો, આગમો, વાંચનાઓ, કેટલા વર્ષથી આ તત્વ તો એના એ છે, વાત એના એ છે, શબ્દો એના એ છે, લખાણ એના એ છે, ભગવાને જે કહ્યું છે એ કેવડીઓ, એ ગણધરે જે ગોથ્યું છે એ એને એ વાત છે. પણ જુદા જુદા આચાર્યો, જુદી જુદી પરંપરાથી હજારો વર્ષ થયા, યુગો વીતી ગયા, છતાં એની નવીનતા જીવો, એની તાજગી જીવો, એનું ચૈતન્ય જીવો, કેવું છે? વાંચવામાં તો શુષ્ક થઈ જાય. કોઈ ગ્રંથ એકવાર વાંચ્યો, બીજી વાર વાંચ્યો તો પછી વાંચવામાં લક્ષ પણ નથી રહેતું, અને ત્રીજી વાર તેમ કહે કે ચોપડી હવે નથી વાંચ્યું, મેં વાંચી લીધી છે. પણ એની વાત સાંભળો, કથા કેટલી વાર સાંભળવી, રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, આ બધા જે કંઈ થતા હોય એના યોગ, જેટલી વાર સાંભળો એટલી વાર કંઈ ને કંઈ વિશેષતા પ્રકાશ થયા જ કરે. જ્ઞાનના સૂર્યો એક પછી એક નીકળ્યા જ કરે. આ શ્રવણ યોગ છે. શ્રવણ યોગ એ અધ્યાત્મની આધારશિલા છે. અને આ શ્રવણ યોગની પરંપરા એ અધ્યાત્મની પરંપરા છે. એ શ્રવણ યોગ માટેનો યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે. આજે પણ વિદેશોની અંદર વાંચનની સામગ્રી ઘણી છે, પણ એ વાંચનને બરોબર ઇન્ટરપ્રિટેશન, જેને કહીએ સાચા દ્રષ્ટિકોણથી, દ્રષ્ટિ સાથે સમજ આપે એવી વાતનો ત્યાં અવકાશ નથી. અને એને કારણે થઈને જોઈએ તેવી જાગૃતિ આવતી નથી. ભારત વર્ષની અંદર અથવા તો અધ્યાત્મ દેશમાં આજે કદાચ 50 વર્ષ ત્યાં શિક્ષણનું પ્રમાણ હશે, અક્ષર જ્ઞાનનું, પણ કંઈ નહોતું ત્યારે પણ આ દેશ ધર્મ અને સંસ્કૃતિ વધુ જીવંત હતા શ્રવણને કારણે. શ્રવણની પરંપરાથી આ દેશની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ હતી. આ રહસ્ય હજુ સમાજશાસ્ત્રીઓના લક્ષમાં આવતું નથી. જે જ્ઞાનીઓ સમજાવે છે એ હજુ એમના લક્ષમાં આવતું નથી. આપણને લાગે છે કે ભણેલા ગણેલા છે એટલે બધું સરખું થઈ જશે, એવું નથી. સુશ્રુત શ્રાવક હોવા જોઈએ. શબ્દ પ્રયોગ છે શ્રાવક, શ્રવણ કરે છે જે. શ્રવણ હંમેશા ઉપયોગ સાથે થાય. સાંભળવાનું તો ધ્યાન હોય કે ન હોય, કાન જ ખુલ્લા હોય એટલું જ, બાકી લક્ષ હોય કે ન હોય. શ્રાવકની અંદર શ્રવણ છે. જે શ્રવણ કરે છે તે શ્રાવક. એ શ્રવણ ભાગ અહીંયા કહ્યો છે કે લક્ષણ જીવના સાંભળવા યોગ્ય છે. એક એકની વાતમાં શું અપેક્ષા છે, શું અભિપ્રેત છે, સમ સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા એ વાંચી લીધા, અને સમ સંવેગ નિર્વેદ આસ્થા ને અનુકંપા એ સાંભળા. અનેક દ્રષ્ટિકોણથી, વિવિધ પાસાઓથી એનું વિશ્લેષણ, એનું પૃથક્કરણ, એનો અર્થ, એનું ગાંભીર્ય એ જ્યારે પકડાય ત્યારે વાત પકડાય છે. આ જ પ્રકારનું શાસ્ત્રનું, બોધનું ગાંભીર્ય શ્રવણ વિના ન પકડાય. એટલે આપણે ત્યાં વ્યાખ્યાનની પરંપરા કેવી સરસ છે. ચાતુર્માસની અંદર વ્યાખ્યાનો થાય, કોઈને કોઈ ગ્રંથ એની વાંચના થાય. એ વાંચનાથી એનું અર્થ જે છે, એનો સંદર્ભ જે છે, એની સંગતિ જે છે એ જીવના લક્ષમાં આવે. નહીં તો સંદર્ભ વિના અને સંગતિ વિના ગમે તે પ્રકારનું બોલાય કે વંચાય એનો કોઈ અર્થ ન થાય. વિચારનો એક તંતુ, દાર્શનિક એક દ્રષ્ટિકોણ, એનું અનુસંધાન થવું જોઈએ. એ અનુસંધાન શ્રવણથી થાય છે. અને એ શ્રવણ કરનાર ઉપદેશકના આ બધા લક્ષણો છે. કે એમણે માત્ર શબ્દ નથી સમજાવવાના, શબ્દની પાછળ રહેલો આશય છે. જે જ્ઞાની પુરુષોએ આ શબ્દ કહ્યા છે એમનો આશય શું છે? એ આશય શ્રોતાઓને પકડાવવાનો છે, પોતાનું વાકચતુર્ય બતાવવાનું નથી કે મને દલીલ કેટલી આવડે છે અને મને તર્ક મારામાં કેટલો છે, એ નથી. આ જે કંઈ વાત ઉપદેશની, તત્વની જ્ઞાની પુરુષોએ મૂકી છે, ગીતાર્થ પુરુષોએ, એની પાછળનું રહસ્ય શું છે, આશય શું છે, તાત્પર્ય શું છે? તત્વનો ભાગ શું છે? શબ્દનો ભાગ છોડી દો, પૂતગલનો ભાગ છોડી દો, તત્વ શું છે? એ તત્વ પકડાવવું જોઈએ. તો કે છે, તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે, અને એ તો ત્યાર પછી કે છે વિશેષપણે મનન કરવા યોગ્ય છે. સાંભળીએ કે વાંચીએ, યોગ હોય પહેલા તો સાંભળવું અને નહીં તો વાંચવું. ઘણી વાર આપણે કહીએ છીએ કે આ બધા સ્વાધ્યાયના કાર્યક્રમોમાં હાજરી આપો. ના, હું વાંચી લઈશ, મારી પાસે ચોપડી છે. તો શું ધૂળ વાંચીશ? તને સમજાય, તારી દ્રષ્ટિ ખુલે, સમજ આવે, એ માટે કહ્યું કે મનન ત્યારે જ થશે કે જો શ્રવણ હશે તો મનન થશે. શક્ય છે કે વાંચનનું મનન ઓછું થાય, પણ શ્રવણથી મનન વધારે થાય, કારણ કે શ્રવણ વખતે એ ભાવ પ્રદર્શિત થયા હોય અને એનું જ્યારે મનન થાય ત્યારે ભાવનું મનન થાય છે, શબ્દનું નહીં. બહુ સૂક્ષ્મતાથી વાતને પકડવા પ્રયત્ન કરવો કે મનન ભાવનું થાય છે, શબ્દનું નહીં. અને એ ઘોળાય છે મનની અંદર, એ ભાવ ઘોળાય છે, એટલે જે સાંભળ્યું છે એ જીવનની અંદર એક સંસ્કારના રૂપની અંદર ચરિતાર્થ થાય છે. એટલે કહ્યું આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. જે સાંભળ્યું છે, જે બોધ છે, એ આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. આ બુદ્ધિનો વૈભવ વધારવા માટે નથી. જે શ્રવણ છે, જે બોધ છે, એ આત્માના ગુણોનો વૈભવ વધારવા માટે છે, આત્માના સામર્થ્યનો વૈભવ વધારવા માટે છે. આત્માની જે શક્તિ છે, આત્માનું ઓજ છે, આત્માનું તેજ છે, એ જે આવૃત છે કર્મના કારણે, જ્ઞાનાવરણીય કર્મના કારણે, ક્ષયોપશમ ઓછો હોવાના કારણે, એને આ શ્રવણ દ્વારા એકદમ શુદ્ધ પ્રકાશિત થાય છે. એને પ્રકાશિત થાય છે એટલે મનન થાય છે ભાવનું, અને મનન થાય છે એ આત્મામાં પરિણામ પામે છે. વાંચન ઘણું હશે, પરિણમન ઘણું ઓછું થશે, પણ શ્રવણ કદાચ અલ્પ હશે, પણ જો યોગ હશે, બરોબર યોગ્ય હશે, તો એ શ્રવણનું પરિણામ ઘણું હશે. એક આચાર્યના પ્રવચનોની આપણા જીવનમાં અમિટ છાપ હશે. કદાચ પ્રવચનો ચાર પાંચ સાંભળ્યા હશે, પણ એની છાપ કદી ભૂલાશે નહીં. આપણને ઘણી વાર ઘણા લોકો એમ કે કહો, આ ચોમાસું હતું ત્યારે જે વ્યાખ્યાન હતા, ત્યારે જે બોધનો ઉઘાડ થયો છે એ હજુ નથી થતો. આ ઉઘાડ શેમાંથી થાય છે? ગ્રંથ તો પડ્યા છે, બધાએ ગ્રંથ લાઇબ્રેરીમાં છે, જોઈએ એટલા મળે એમ છે. ઉઘાડ થાય છે શ્રવણથી. શ્રવણથી જે મનન થાય છે એ મનન આત્મામાં પરિણામી થાય છે. કૃપાળુદેવ બહુ સરસ મૂકે છે અહીંયા, વાત સૂક્ષ્મતાથી મૂકે છે પણ અતિ મહત્વની મૂકે છે કે શ્રવણ કરવા યોગ્ય છે, મનન કરવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. મનન એટલા માટે કરવું કે આત્મામાં એ આત્માનો સંસ્કાર બને, આત્માની જાગૃતિનો સંસ્કાર બને, બુદ્ધિનો તેજ બનવા માટે એ નથી, બુદ્ધિનો ચમકારો બતાવવા માટે મનન નથી. આત્મામાં પરિણામી થાય તો એના ભાવ મૃદુ થાય, શાંત થાય. આત્મામાં જેને પરિણામે એમાં ઉછાળો ન આવે, એમાં ઉપશમ આવે, અને જે આત્મામાં ન પરિણામે અને મનથી બુદ્ધિના યોગમાં જે લઈ જાય એને ઉછાળા બહુ આવે. એ ઉભરાતો વિચારે બાજુ, કેમ કે અહમ અને અભિમાન એનો ઉછાળા આવે, ઉપશમ ન આવે. આ માર્ગ ઉપશમનો છે, ઉછાળાનો નથી. બહુ ઉછાળા આવે ધર્મના તો સમજી લઉં કે હજુ આપણે વધારે સ્થિર થવાની આવશ્યકતા છે, વધુ મનન ચિંતન કરીએ, આ વાતને આત્માની અંદર લઈએ, જેથી કરીને આત્માના ગુણો પ્રકાશિત થાય, સુદૃઢ થાય, એ વિચાર છે. આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમ બળ ઓછું જાણીને અહમ મમતાદીનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપમાં યોગ્ય છે. એ જ વિનંતી. કેવી મુમુક્ષુને કૃપાળુ દેવે કેવો બોધ આપ્યો હશે? આમાં કયું તત્વજ્ઞાન, કયું આગમ, આમાં કયો ગ્રંથ, કયું ઉપનિષદ? આપણે તો બસ નય નિશ્ચય ભેદ પ્રભેદમાંથી જ નવરા નથતા હતા અને જાણે એ જ બધું જ્ઞાન છે. આ કેટલી સરળ વાત મૂકી. પોતાનું ક્ષયોપશમ બળ ઓછું જાણીને જે પુરુષોએ બોધ આપ્યા છે, સર્વજ્ઞએ, ગીતાર્થ પુરુષોએ, શ્રુત કેવડીઓએ, ત્યાં આપણું ક્ષયોપશમ બળ શું? આપણે વસ્તુનું સ્વરૂપ શું જાણીએ? આપણી ઇન્દ્રિયથી જાણવાની તાકાત છે, અતિન્દ્રિય વસ્તુનો તો આપણને કોઈ પકડ જ આવતી નથી. આપણું બળ કેટલું ઓછું? તો કે ઇન્દ્રિયોના માપ જેટલું. અને આત્મા અતિન્દ્રિય છે અને એનું બળ તો કે અનંત. અનંત પાસે આપણે અલ્પમાં ઊભા છીએ. આપણી દ્રષ્ટિનું બળ અલ્પ, આપણી કાનનું બળ અલ્પ, આપણી બધી ઇન્દ્રિયોનું બળ અલ્પ છે. તો એના પ્રમાણે આપણો ક્ષયોપશમ છે. અને એ ક્ષયોપશમનું બળ પણ ઓછું જાણીને અહમ મમતાદીનો પરાભવ થવાને અર્થે આ બળના આધાર ઉપર આપણું અહમ ને મમત્વ ટકી રહ્યું છે. આપણું ક્ષયોપશમનું બળ ઓછું છે એટલે આપણે પોતાનું સ્વરૂપ જાણતા નથી. દેહ તે જ હું, આવું તો આપણું જ્ઞાન. જે જ્ઞાનીઓ કે આ તો પ્રાથમિક સમજ છે ભાઈ કે દેહ તે તું નથી. દેહ ઉત્પન્ન થયો છે, દેહની અંદર હાનિવૃદ્ધિ થાય છે, દેહ સંયોગ ઉપર આધારિત છે, દેહ નશ્વર છે. આ સામાન્ય સમજ પણ જીવની અંદર એની શ્રદ્ધામાં નથી, કારણ કે મનન જ નથી. આવું ક્ષયોપશમ છે. હવે એના આધાર ઉપર એનો અહમ ઉભો છે. એ અહમ દેહ આધારિત છે કે સ્વરૂપ આધારિત છે? દેહ આધારિત. દેહ આધારિત અહમ છે એટલે આખું મમત્વ કેના આધારિત છે? દેહ આધારિત અહમ છે. અહમ આધારિત મમત્વ, જે હું છું એને લગતું બધું મારું છે, એ સિવાય પાછું મારું કાંઈ નથી. તો જગતના જીવો સાથે એને પોતાપણું નથી. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. તો કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દઉં, હું તો મારા દીકરાઓમાં સમદ્રષ્ટિ દઉં. અને હવે કળિયુગ એવો થયો છે કે ચાર દીકરામાંય સમદ્રષ્ટિ ન હોય, જુએ કે કેના પૈસા કેટલા આવે છે. જો કમાતો હોય દીકરો તો વાલનો કોઈ પાર નથી, નહીં તો સમદ્રષ્ટિ તો ક્યાંય ગોતવા જવી પડે. ભાઈઓમાં સમદ્રષ્ટિ નથી. કાકા મારે ચાર છે પણ મારા વાલા કાકા જુદા, મામા મારે પાંચ છે પણ મારા વાલા મામા. વાત સર્વાત્મામાં સમદ્રષ્ટિની વાત કરે છે ને. આ કાકા મામા ભાઈ પુત્રોમાંથી નવરો થતો સમદ્રષ્ટિ નથી, નથી આવતી. આ ક્ષયોપશમ, અહમતા અને મમતા, પોતાના ક્ષયોપશમનું બળ ઓછું છે. હું કોણ છું? હું જીવ છું તો જીવ માત્ર એ મારો પરિવાર છે. હું આત્મદ્રવ્ય છું તો આ લોકની અંદર આત્મદ્રવ્ય રૂપે જેટલા યુનિટ છે, જીવ છે, આ બધા જ સિદ્ધ સમાન છે. હું પણ સિદ્ધ સમાન છું, મારામાં ને એમાં કોઈ ભેદ નથી. આવી અભેદની વાત એને શ્રદ્ધા બેસે છે. જીવ માત્ર સાથે ઐક્ય ભાવ આવે છે ક્યારે? આ એનો ક્ષયોપશમ વધે છે ત્યારે. અહમ તૂટે છે. અત્યારે આપણા ક્ષયોપશમનું બળ ઘણું અલ્પ છે, ઘણું જ અલ્પ છે. દેહથી આગળ વધતા નથી. અને દેહમાં પણ મેં કહ્યું ને કે દેહના જ સંબંધો હોય તો ચાર હોય તો ચારમાં સમદ્રષ્ટિ નથી. એથી પણ વધારે નિકૃષ્ટ સ્વાર્થના સંબંધ છે, દેહના નહીં. દેહથી પણ આપણે ગયા છીએ આવા સંબંધો. આવું આપણું ક્ષયોપશમનું બળ છે. જગતને જોવા માટે આપણી દ્રષ્ટિનું બળ, ક્ષયોપશમ બળ, જ્ઞાન બળ, જાણકારી બળ, સાચું તત્વ, પ્રતીતિનું બળ, આવું પ્રતીત. અને સંકેત મને ક્યારે થશે? સંકેત થવાનો કોઈ શક્યતા જ નથી. આ બળમાં સંકેત ક્યાં થાય? સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. અને આત્માર્થની ભૂમિકામાં પ્રાણી દયા. હવે પ્રાણી દયા એ તો જ્યારે સમત્વ ભાવ હોય, આવો એનો ક્ષયોપશમ હોય, જગતના 84 લાખ યોનિના જીવો અને 6 કાયના જીવો પ્રત્યે એની સમદૃષ્ટિ વર્તતી હોય, આવો એનો ક્ષયોપશમ હોય. એ ક્ષયોપશમ પોતાનું ક્ષયોપશમનું બળ નબળું છે એટલે અહમ મમત્વનું જોર વધારે છે. એટલું બધું અહમ મમત્વનું જોર છે અને જ્યાં જ્યાં અહમ મમત્વનું જોર વધારે છે ત્યાં સમજી લેવું કે ત્યાં એને ક્ષયોપશમ નથી. ક્ષયોપશમ જ્ઞાનનો હોય. અજ્ઞાન બહુ જ દ્રઢ છે. અજ્ઞાનનું આવરણ ઘણું પાવરફુલ છે કારણ કે અહમ અને મમત્વ એનો ભાવ એનો ઘણો ગાઢ છે. અને આપણને એમ થાય કે 2-4 વાક્યો બોલે છે અને ગાથાઓ બોલે છે, કંઠસ્થ છે, સારું ભાષણ આપે છે, આનો ક્ષયોપશમ ઘણો છે. ક્ષયોપશમનું બળ એ પારમાર્થિક બળ એની પાસે નથી. અહમ અને મમત્વને છેદતું નથી, એનું છેદાતો નથી, એનો પરાભવ કરવાનો છે. 6 પદની દેશનામાં પણ કૃપાળુ દેવે ઉદ્દેશ આપ્યો કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશી છે. 6 પદનો પત્ર વારંવાર વાંચીએ કે હું આત્મા છું, નિત્ય છું, કર્મનો કરતા હું છું, એનો જ હું ભોગતા છું, અને એ કર્મના કરતા અને ભોગતાપણામાંથી મુક્ત થઈ શકાય છે એવો મોક્ષ છે. એ મોક્ષ મેળવવા માટેનો ઉપાય પણ છે. આ ઉપાય એ ક્ષયોપશમથી ક્ષાયિકપણા સુધી જવું. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકપણું આ એનો ઉપાય છે, એવો ઉપાય છે. બસ આ જ મારું સ્વરૂપ છે, આ 6 પદમાં સમાવિષ્ટ છે. મોક્ષરૂપ પદ હોય તો મારું આ 6 પદમાં છે અને સંસારરૂપ હોય તો આ 6 પદમાં છે. પણ આ સ્વપ્ન દશા છે મારી, અનાદિકાળથી છે, અહમ મમત્વને કારણે છે, ક્ષયોપશમના અભાવને કારણે છે. ક્ષાયિક ભાવ પ્રગટ થતો નથી એટલે આ એનું અહમ અને મમત્વ બહુ જોર મારે છે. ઘણાના જીવનમાં આપણે જોઈએ તો એમ લાગે કે આનો અહમ ભાવ બહુ પુષ્ટ છે, જરાય નબળો ન પડે. અહમ ભાવ જરાય નબળો ન પડે. એવી રીતે મમત્વ ભાવ પણ એટલો, નાની નાની બાબતમાં એટલો બધો ઓતપ્રોત. આપણે એમ થાય કે અને મોહની માત્રા કેટલી બધી છે. સમાજ સંસારના પૂતગલ પદાર્થો એક ક્ષણ નજીવા હોય એના ઉપર પણ કેવો ચોઈટો હોય. ખ્યાલ નથી આવતો જીવને કે આ મમત્વ, આસક્તિ, આ મોહ આપણો કેટલો બધો છે નશ્વર પદાર્થ ઉપર. ઉપયોગ પૂરતો નથી, ઉપભોગ પૂરતો નથી, માલિકી પૂરતો છે, સ્વામિત્વ પૂરતો છે. જરાય એની અંદર આપણે કોઈનું એનું શેરિંગ આપણે કબૂલ કરી શકતા નથી. આવો અહમ ભાવ અને મમત્વ ભાવ બહુ મોટો હોય પણ એનું મમત્વ કેટલું બધું મોટું હોય ત્યારે આપણે એનું વ્યક્તિત્વ ખૂંચે છે. હોય બરોબર, છતાં આપણને ખૂંચે કે પૈસો શું કામનો એનો, એની મોટાઈ શું કામની આવી બધી, એની અહમની મોટાઈ આપણે જોઈતી નથી, અને એનો ધનનો મોહનું મમત્વ આપણને કંઈ ખપરું નથી. તો અહીંયા કહે છે આવું આપણું ઓછું જાણીને અહમ મમત્વાદીનો પરાભવ કરવાનો છે. જો કરવાનું લક્ષ્ય કેવું સરસ બતાવ્યું છે કે આપણો અહમ ને મમત્વ જે છે એનો પરાભવ થવો જોઈએ. પ્રતિદિન આપણા વ્યાખ્યાનમાં, વાંચનમાં, સ્વાધ્યાયમાં, સત્સંગમાં, કોઈ પણ આપણી અનુષ્ઠાનની અંદર પરિણામ શું આવવું જોઈએ? આપણું અહમ અને મમત્વ છેદાવવું જોઈએ, સંક્ષેપ થવો જોઈએ, તૂટવું જોઈએ, ઢીલું પડવું જોઈએ, નબળું પડવું જોઈએ. ના હમ ના મમ, હું જે માનું છું તે હું નથી, એ મારું વ્યક્તિત્વ નથી, મારું તો અસ્તિત્વ છે એ સનાતન છે, અવિનાશી છે, અજર અમર છે. એમ વ્યક્તિત્વમાંથી અસ્તિત્વ તરફ જવું, આજે આપણું જે છે એ વ્યક્તિત્વ છે, વ્યક્ત થાય છે, દેખાય છે, નામ રૂપ ગુણ અને બધી આપણો શરીરનો વૈભવ આ બધું વ્યક્તિત્વ છે, વ્યક્ત છે, બધું વ્યક્ત છે, પણ અસ્તિત્વ છે જે વ્યક્તિત્વની અંદર રહેલું છે. અને આ નશ્વર છે અને પેલું વિનશ્વર છે. એવો એનો બરોબર બોધ થાય એમ અહમ અને મમત્વ તોડતા જવાનું. જેટલું જેટલું મારી પાસેની માલિકી ભાવ છે તે મારું નથી, માત્ર સંયોગ છે. મારું નથી, મારી પાસે છે, મારા કબજામાં છે, હું એનો ભોગવટો કરું છું, પરંતુ એ મારું નથી, સંયોગ છે. સ્વામિત્વ નથી, સંયોગ છે. સ્વામિત્વ એનો યોગ હશે ત્યાં સુધી રહેશે અને જવું હશે ત્યારે જશે. આવી દ્રષ્ટિ ચડવવાની, સંયોગ દ્રષ્ટિ. કૃપાળુ દેવે આ દ્રષ્ટિને બેઝિક ગણીને કહ્યું, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ ચેતનના ઉત્પત્તિ લે કોના અનુભવ. કેટલી સુંદર ગાથાની અંદર એટલો ગંભીર ભાવ છે. દેહ માત્ર એટલે દેહ અને દેહ થકી સંબંધમાં રહેલો સમસ્ત સંસાર, દેહની પાંચ ઇન્દ્રિયો અને એના 23 વિષયો, એટલે આખો સંસાર આવી ગયો, જગત આખું આવી ગયું. આ બધું સંયોગ છે ભાઈ. કોઈ વસ્તુ શાશ્વત નથી, સંયોગ છે. અને જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે, છે ને છે, ઈચ્છીએ કે ન ઈચ્છીએ. દેહ માત્ર સંયોગ છે, વળી જડ. પાછું આ તો જડ છે, પર છે. જેનો સંયોગ છે એનું મમત્વ ન કર. આ મમત સંયોગમાં મમત્વ થયું, કેમ કે દેહમાં અહમત્વ આવ્યું એટલે સંયોગમાં મમત્વ થયું. જડ છે, દ્રશ્ય, આ તો દેખી શકાય એવું છે. એ ઉત્પન્ન થાય છે એ પણ દેખાય છે, નાશ થાય છે એ પણ દેખાય છે, સંયોગ મળે છે એ પણ દેખાય છે, સંયોગ જાય છે એ પણ દેખાય છે. આ તો દ્રશ્ય છે. દ્રષ્ટાથી દ્રશ્ય જુદું છે. દ્રષ્ટા અને દ્રશ્ય એક નથી. દ્રષ્ટા દ્રષ્ટિથી જોનારો છે, દ્રશ્યને જોનારો છે. એને જોઈને દ્રશ્યાકાર થવાનું નથી, પણ દ્રશ્યને જાણવાનું છે, જ્ઞાનાકાર થવાનું છે. પણ ઉપયોગ દ્રશ્યાકાર થઈ જાય છે, દ્રશ્યમાં એકરૂપ થાય છે. અને કૃપાળુદેવ કહે છે કે દેખત ભૂલી, જોયું નથી કે વેડગો નથી, દ્રશ્યાકાર થાય છે. જે જોયું એમાં વેડગો નહીં, તું એ માત્ર દ્રશ્ય છે, તું દ્રષ્ટા છો. દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ આવે તો આ મમત્વની માયા છૂટી જાય. તો અહમ અને મમત્વાદીનો પરાભવ કરવાનો છે. અને એ થવા માટે નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું, પોતાનું ન્યૂનપણું દેખવું. આ આપણો અભિમાન, આપણો અહમ, એને ઓછો કરતા જવું. હંમેશા એના ને એના હું કોણ છું, હું કોણ છું, આમ ને તેમને, એની પોતાની એટલી એટલી બાબતની અંદર આ જીવ સ્વપ્ન સૃષ્ટિમાં રાચતો હોય છે. જ્ઞાની કે છે, ન્યૂન છું. હે પ્રભુ, શરીર રૂપે તો મારું કોઈ અસ્તિત્વ છે જ નહીં, અને શરીર રૂપે મારું કોઈ સામર્થ્ય પણ નથી. શું વિસાત આખા જગતના, આ લોકના બધા દ્રવ્યોમાં એક ઉત્પન્ન થયેલા શરીરની વિસાત શું, એની શક્તિ ને સામર્થ્યની વિસાત શું? કઈ નહીં, ન્યૂનપણું, કશું જ નથી, એક તણખલું છે. એના સમાન આ આખું આપણું જીવન જેને કહીએ, એ સમસ્ત લોક જે ચાલે છે એનું જીવનમાં જો એની આપણને લક્ષ આવે અને એના સંદર્ભની અંદર જો આ જીવનને જોવામાં આવે તો કેટલું છે. આપણને લાગે કે બહુ, અમે 80 વર્ષ જેવું લાંબુ આવ્યું છે, બહુ દીર્ઘ અનંત કાળમાં હવે તારા 80 વર્ષને તું જરા ખતવણી તો કર, મૂલવણી તો કર, માપ તો કર, તને ખબર પડશે તું કે આંધણમાં. અને અહીંયા 80માં તો મંડો છે ફૂલેકા ફેરવવા, આજે આપણે ઉજવણી કરવાની છે ને, ફલાણાને બોલાવ્યા છે ને, વેવાય આવવાના છે ને, બસ આવો યોગ મળે. ધૂળ મળ્યો છે કાકા, આવા 80 વર્ષ કેટલી વાર ગયા, અનંત કાળમાં 80 કેટલી વાર આવ્યા, નથી લક્ષ નથી બેસતો ત્યાં સુધી એને પોતાનું ન્યૂન પણ સમજાતું નથી. એક ક્ષણિક પૂતગલ વૈભવ વધી ગયો એમાં એને પોતાનું અધિકપણું દેખાય છે. અરે તો તને જરા, આપણે આટલી બહુ સારું થયું ને, 15 વર્ષથી આપણે ફેક્ટરી ને 25 વર્ષથી આપણે દુકાન ને એની ઉજવણી કરવા બે જ ઘણા. આપણી ગાડી આવી છે 10 વર્ષથી ભાઈ, આ વૈભવ છે જે આ લોકનો સમવસણના વૈભવનું તો વિચાર તો કર કે સમવસણની અંદરના એક ચીજ હારે આ તારો વૈભવ ક્યાંય દે, છોછા જેવો લાગે, તણખલા જેવો લાગે, કાંઈ નથી, નથી ન્યૂન પણ સમજાતું નથી. આ અદ્ભુત વૈભવ દેવોનો, દેવનગરીનો છે, સ્વર્ગલોકના વૈભવ પાસે આ પામર માનવીના વૈભવનું તણખલું નથી. અને એનું માન કેટલું બધું છે કે એ જીવનભર સુધી એનું માન અને અભિમાનમાંથી એ નવરો નથી થતો, એના ઉજવણામાંથી, એના મનામણામાંથી, એના બહુમાનમાંથી. એ ન હોય તો કરાવે પોતે કે કેમ ઘણા વખતથી આપણું બહુમાન નથી થયું, આને હક નથી, આ કરાવ્યા કરે છે. ન્યૂનપણું ક્યારેય ભાસતું નથી. હે પ્રભુ, આપનું પૂર્ણ સ્વરૂપ જ્યારે જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આ ચક્રવર્તીનું સ્વરૂપ એ ન્યૂન છે, તો મારું સ્વરૂપ તો શું? આવો ઇન્દ્ર અધિપતિ સ્વર્ગલોકનો, કરોડો દેવોનો અધિપતિ, એ પણ તારા ચરણમાં નમસ્કાર કરે છે તારો વૈભવ જોઈને, તારું ઐશ્વર્ય જોઈને. અને હું છોછા જેવા વૈભવની અંદર અભિમાનમાંથી દૂર નથી થઈ શકતો, મને મારું ન્યૂનપણું સમજાતું નથી, પકડાતું નથી, લક્ષમાં આવતું નથી કે હું કેટલો ન્યૂન છું. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવી માત્ર અધૂરા, અને આપણી અધૂરાશનો તો કોઈ પાર નથી. આ પૂર્ણતાનો લક્ષ આવે તો પોતાની ન્યૂનતા સમજાય, પણ પૂર્ણ પકડાતું નથી, પૂર્ણનું અવધારણ થતું નથી, એટલે ન્યૂનતા સમજાતી નથી. અને ન્યૂનતા મોટી લાગે છે, મહત્વની લાગે છે, એનું ન્યૂનતાનું અભિમાન થાય છે અને એનું એને ગૌરવ સમજાય છે. આ મિથ્યા ગૌરવની અંદર જીવનના આરંભ સમારંભમાં થા આખા પસાર થતા જાય છે. પોતાનું ન્યૂનપણું દેખવું. વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. શું કરવું અને શું ન કરવું બંને કહ્યું કે અહમ મમતાદીનો પરાભવ થવા માટે પોતાનું ન્યૂનપણું વિચારવું, દેખવું, અને સંગ પ્રસંગ વિશેષ સંક્ષેપમાં યોગ્ય છે. આખા જગતમાં પોળો થઈને પડ્યો છો, પાછો પર સંક્ષેપ સંબંધોની અંદર ફેલાતો જાયો છો, વિસ્તરતો જાયો છો, સંક્ષેપ કર, સંક્ષેપમાં યોગ્ય છે. એ જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એ ફેલાવો અહમનો અને મમત્વનો જ છે, બીજું કંઈ નથી. એ જ્યાં સુધી બોલે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલું કર્યું, એમાં અહમ ને મમત્વ વૈધું, બીજું કઈ વૈધું નથી, પણ લક્ષમાં આવતું નથી. જ્ઞાની આ દશા વાતે છે, દશાવર્ધક આ પત્રની વાતો છે. પત્ર અહીંયા પૂરો થાય છે, ચાર લીટીનો પત્ર છે. પત્રાંક 653, મુંબઈ, કારતક સુદ 13, ગુરુવાર 1952. બે પત્ર મળ્યા છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે એ જ વિનંતી. પત્ર બે લીટીનો છે તો વંચાઈ ગયો નહી, શ્રવણ કરવું છે, પત્રનું શ્રવણ કરવું છે. પરમાત્માના વચનો છે, પરમ જ્ઞાનાવતારના વચનો છે. એના એક એક વાક્યની અંદર અનંત આગમનો અર્થ સમાવિષ્ટ છે. ખોલવો પડે અર્થને, આપણે દ્રષ્ટિને ખોલવી પડે, સમજવું પડે. આગળ કહ્યું કે વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા, પણ સંગ પ્રસંગ સંક્ષેપીએ તો અમારું ડેવલપમેન્ટ ક્યાંથી થાય? આપણે તો જરા સંગ પ્રસંગ વધારીએ તો કંઈક આપણું મહત્વ થાય, તો અહીંયા જવાબ આપે છે. હજી તો આગળ હાલી આપણા મગજમાં વિકલ્પ આવે ત્યાં તો કૃપાળુ દેવનો જવાબ ઉભો જોઈએ. એ કહે છે, આત્મહેતુભૂત એવા સંગ વિના, તારો સંગ છે એ આત્મહેતુભૂત નથી, સંસારનો છે. તું ચોરે જા, બજારે જા, ચાપડા માર વાતુના, અને તારા દુકાનમાં બધાને ભેગા કર, દુનિયાભરના બધા, અને જીવતી જાગતું આપણું તો ઇન્ટરનેટ હોય ને, કોઈને પૂછો કે આનું શું થયું, કાંઈ નહીં, અહીંયા જાઓ એટલે બધી ખબર પડે. છાપું વાંચવાની જરૂર નહીં, ઇન્ટરનેટનું સર્ફિંગ કરવાની જરૂર નહીં, આ બેઠો જ છે. આવા ચારે બાજુ જ્યાં ચાલતા હોય, એ કે છે એવો સંગ નહીં, એવો સંક્ષેપ કરે ને, વિશેષ સંગ પ્રસંગ નહીં, આત્મહેતુભૂત સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. સંગ કરવો તો આત્મહેતુભૂત સંગ કરવો, નહીં તો ન કરવો. સંક્ષેપ કરવો હોય તો ટૂંકાવવો, ઝાઝો હોય તો ઓછો કરવો, ટેવ પડી ગઈ હોય તો ધીરે ધીરે એમાંથી ઓછી કરવી. રોજ જતા હોય તો પછી અઠવાડિયામાં બે વાર જવું, અને બે વારની ટેવ પડી ગઈ ધીરે ધીરે પછી બંધ જ કરી દેવી. કા હવે આત્મહેતુભૂત સંગ વિના મારું અનાદિનું અજ્ઞાન અને અહમ મમત્વ ટળશે નહીં. માત્ર કંઈ વાંચ્યા કરવાથી, ડાયડાઈ વાત કરવાથી અધ્યાત્મનું પરિણમન નહીં થાય. તો ત્યાં આત્મભૂત હેતુ, આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે. આ સૂચના કોને આપી? તો ઠીક, આપણને લાગુ પડે તો પાડવી, ન પાડવી તો કાંઈ. સાહેબ, પણ પ્રભુ તમે જે કીધું એ મને માન્ય છે કે મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ને, આપણે ક્યાં મુમુક્ષુ થવું છે? મૂક લપ તો વાત પૂરી થઈ ગઈ. ભગવાન કે તું અમારા ઉપદેશની બહાર, તું જો મુમુક્ષુ હો અથવા થવું હોય, કેવડાવવાની વાત નથી, કાં તું હો અને કાં તારે થવું હોય. પણ અહીંયા તો કે છે અમે બધાને થવું નથી, કેવડાવવું છે, એની વાત નથી. તો કે છે એને સંક્ષેપ કરવો છે. તો ભગવાનનો બોધ કેના માટે છે? જિજ્ઞાસુ માટે. જો હંમેશા જ્ઞાનીની વાત જિજ્ઞાસુ માટે જ હોય, બોધ જિજ્ઞાસુને જ હોય, અને જિજ્ઞાસુ અવસ્થા વિના બોધ ગમે તેટલો ઉત્કૃષ્ટ હોય તો પણ પરિણમે નહીં. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. એ જિજ્ઞાસુ હતો અને બોધ મળ્યો, એ મુમુક્ષુ હતો અને ઉપદેશ મળ્યો. મુમુક્ષુતા એનામાં હતી, મુમુક્ષુતા એટલે જગતની મોહાશક્તિથી મૂંઝવણ અને મોક્ષને માટે પ્રયત્ન કરવો. એ જુએ છે, પ્રયત્નની દિશા શોધે છે. મુમુક્ષુ સત્યનો માર્ગ શોધે છે અને અંધકારથી મૂંઝાય છે. એની સ્થિતિ એ છે કે ક્યાંયથી મને સાચો રાહ મળે, જીવનનું સાફલ્ય મળે. તો એને માટે એને આવા સંગ સંક્ષેપ કરવા ઘટે. વિશેષ સંગ પ્રસંગ યોગ્ય નથી, રાખવા જરૂરી પણ નથી. ક્યારેક આ જીવને એમ લાગે કે કેટલાય સંગ એવા છે કે યોગ્ય નથી, એવું અમે જાણીએ છીએ, પણ રાખવા જરૂરી છે. એટલે નાલાયકનો પણ સંગ કરે, નપાવટનો પણ કરે, કારણ કે મગજમાં બેસી ગયું છે ને સંગ્રહ સાપ પણ. એમ આ ગામનો ઉતાર પણ કોક દી આપણને કામ આવે. એટલે એને ગમે તેવા દુષ્ચરિત્રવાન પુરુષો સાથે આ જીવ એનો સંગ છોડતો. દ્રષ્ટિ ખોટી છે, સંક્ષેપી કરી નહીં શકે, મુમુક્ષુતાની દ્રષ્ટિ નથી. હજુ એને જગતના હિતાહિત અને લાભાલાભ લેવા છે કે કોક દી કામ આવશે. આમ તો કોઈ દી નહીં, પણ ખબર નથી કે એ તને જ ભારે પડશે. જે દી મૂંઝાણો છે તે દી પૈસા કોની પાસે માગશે? આપણી જ પાસે. જીવની લક્ષમાં આવતું નથી કે આ સંઘ કોઈ દી સાપને દૂધ પાવાથી કોઈની કોઈ એ ઉપકારી થાય નહીં. તો આવી સ્થિતિ પણ જીવને મોહ દ્રષ્ટિ છે ને, કેટલી સાચી વાત જલ્દી બેસે નહીં, તરત અંદર મગજમાં એનું તર્ક હોય ને કામ કરે, ના ના કોક દી આપણને આવું થાય તો પાછો કેવો વિચાર કરે ખબર છે, અશુભમાં અશુભ વિચાર કરે કે આપણને કોક દી કંઈક કંઈક પકડી જાય કોક તો તે બી આ છોડાવે ગુંડો, પણ આપણને પકડી શું કામ ગયા હોય એ વિચાર ન આવે. કાકા તે બાપ લખણ કર્યા હોય, ચોરી કરી હોય, કોઈ એવા ભ્રષ્ટાચાર કર્યા હોય, તઈ વાત થાય ને તેથી આ કામ આવે. એટલે આને નાલાયકની ભાઈબંધી શું કામ કરવી છે કે પોતાને કોક દી ભ્રષ્ટાચાર કરવો હોય તેથી આ ભાઈબંધ ઉપયોગી. આવા વિચાર જીવની પામરતા તો વિચારની કેટલી બધી છે. મમુક્ષુતાનું પાણી ભભૂકતું નથી કે મારા જીવનમાં આવો કોઈ પ્રસંગ આવવાની સંભાવના નથી, અને આવશે તો એ કર્મનો ઉદય કોઈ હશે તો હું ભોગવી લઈશ, મારે એમાં કોઈની જરૂર નથી. એના માટે થઈને મારે કુસંગ સેવવા એ જરૂરી નથી. આ કુસંગ સેવે છે, કુસંગનું સેવન છોડતો નથી, કારણ કે આ માને છે કે કોક દી આપણા જીવનમાં પણ આ કુસંગ વાળાનો આપણે સાથ લેવો છે. કુસંગીઓના સાથ છે કોઈ દિવસ તારું કલ્યાણ થાય નહીં, પણ આ શ્રદ્ધા બેસતી નથી. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. સંગ ન છોડીએ અને આત્મહેતુભૂત સંગ ન કરીએ ત્યાં સુધી પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. આવિર્ભૂત થવો, જે આપણી અંદર છે જ એ બહાર પ્રગટ થાય, એના આવરણ ખસે, એના આવરણ ટળે, એને આવિર્ભૂત કહેવાય. આત્મા આવિર્ભૂત થાય છે, જ્ઞાન આવિર્ભૂત થાય છે. પરમાર્થ એટલે આત્મકલ્યાણની ઈચ્છા થવી, સ્વસ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા થવી, મોક્ષની અભિલાષા જાગવી, આ પરમાર્થ છે. એ અંદરથી જાગશે નહીં. આવા સંઘની અંદર જ્યાં સુધી તું રહીશ ત્યાં સુધી પરમાર્થ પણ જાગશે નહીં. જ્ઞાની કહે છે પરમાર્થ આવિર્ભૂત થવો પણ કઠણ છે, કેમ કે સંગ ખોટો છે. દુરાચારીના સંગમાં, કુસંગની અંદર પરમાર્થનું આવિર્ભૂત થવું સંભવિત નથી. એ તો એને રોકનાર બળ છે, અવરોધ કરનાર બળ છે, એને પ્રગટાવનાર નથી. માટે આત્મહેતુભૂત સંગ છે એ જ સંગ, એટલે કે સત્સંગ આચરવા યોગ્ય છે, જ્યાં સતનું ઓળખાણ કરાવે, સતની મૈત્રી કરાવે, સતનો રંગ ચડાવે, તે સત્સંગ. અસતથી છોડાવે, સતને દ્રઢ કરાવે, આ સત્સંગ છે. પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે. પ્રશ્ન બહુ મોટો છે કે જ્ઞાન ન હોય અને સાધુ થયો તો શું કામનું. એ કહે છે દ્રવ્ય સાધુત્વ, દ્રવ્ય સંયમ છે, ભાવ સંયમ નથી. પણ જ્ઞાની કહે છે કે આ દ્રવ્ય સંયમરૂપ વ્યવહાર પણ તને આત્મભૂત હેતુના સંગ માટે ઉપદેશ આપ્યો છે, કે આ વ્યવહારમાં તું આવીશ તો જેદી તેદી પણ તને આત્મભૂત હેતુ સંગ હોવાને કારણે પરમાર્થ આવિર્ભૂત થશે. આજે નથી, આજે ભાવ સંયમનો અભાવ છે, પણ દ્રવ્ય સંયમમાંથી ભાવ સંયમ પ્રગટી શકે છે. આગળ આવશે કૃપાળુદેવના પત્રોમાં. ઘણો પ્રશ્ન કરે છે કે જ્ઞાન થયા પહેલા આવી રીતે સંયમ ધર્મ સાધુપણું સ્વીકારવું કે ન સ્વીકારવું. તો શુભેચ્છાની ભૂમિકાથી શરૂ થાય છે. તને એક સદિચ્છા થઈ છે, જીવનું કલ્યાણ કરવાની ભાવ થઈ છે, તો સંસારના સંઘ છોડી દે અને આ સંઘમાં જા. સંસારના સંઘમાં પરમાર્થ આવિર્ભૂત થવું કઠણ છે, પરંતુ આત્મભૂત હેતુ જે સંઘ છે કે જેની અંદર તને સત્સંગનો જ અવકાશ છે, એની અંદર ક્યારેક પરમાર્થ જાગૃત થશે, પરમાર્થ આવિર્ભૂત થશે, પરમાર્થ પ્રબળ થશે. માટે જિનેશ્વર ભગવાને કહ્યું છે કે આવી ભૂમિકામાં પણ સાધુત્વ લેવું, સાધુત્વ સ્વીકારવું, ભલે દ્રવ્ય સંયમરૂપ હોય તો પણ પરમાર્થ આવિર્ભૂત થવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. માટે દ્રવ્ય સાધુત્વનો પણ નિષેધ કૃપાળુદેવે કર્યો નથી. આ વાત સમજે નહીં, આ પત્ર વાંચે નહીં, આની કંઈ ખ્યાલ ન હોય, અને ચર્ચામાં એમ કહે કે આ કૃપાળુ દેવવાળામાં તો કંઈ સાધુપણું છે જ નહીં, દીક્ષા છે જ નહીં, છે નહીં નથી એવું કહ્યું નથી. લેવી કેવું એનો અર્થ બતાવ્યો છે ઉલટાનો, સમજાવ્યું છે કે દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ એ પણ જીવને ઉપકારી છે. કારણ કે સંસારના સંઘ એ સંઘનો પરિત્યાગ કરવો અને આત્મહેતુભૂત સંઘ છે એનો આવિષ્કાર કરવો તો પરમાર્થ આવિર્ભૂત થશે. પણ સંસારના સંઘની અંદર તો એ કદાચ એને ક્યારેય એનામાં એ સદિચ્છા બીજ રૂપે હશે તો પણ ક્યારેય જાગશે નહીં. ત્યારે અહીંયા તો કંઈક એને મૂંઝવણ છે સંસારની, સંસારમાં એને સુખ દેખાતું નથી, સંસારના તાપથી સંતાપથી ઉત્તાપથી જો જીવ અકળાયેલો છે તો દ્રવ્ય સાધુત્વ પણ એના માટે શ્રેષ્ઠ છે. આપણે ત્યાં એ બધી ઊંચી કલ્પના હોવાને કારણે થોડી લક્ષ ઓછો આવે છે, પણ ઇતર દર્શનની અંદર તો તરત કહ્યું છે કે જેને વૈરાગ્ય જન્મે એ ઘર છોડીને નીકળી જાય, પછી એની બહુ આત્માની ને બહુ ઊંચી ભૂમિકા સંયમની ને સમ્યકત્વની ને ક્ષયોપશમની ને ક્ષાયકની બહુ દૂર છે, પણ એ પહેલા ઘર છોડીને નીકળી જાય. જેને કહે જોગી બાવા સંન્યાસી, આ બધો માર્ગ છે, ઉત્તરોત્તર શ્રેણીનો માર્ગ છે. એકવાર તું સંસારના સંગ પ્રસંગમાંથી બહાર નીકળી જા, રંગ રાગમાંથી બહાર નીકળી જા, અને પછી અલખની આરાધના કરવા બેસ, તારી પાત્રતા ઓછી હશે ને એવો સંગ ઓછો મળશે તો કદાચ જોઈએ તેટલી પ્રગતિ નહીં થાય, પરંતુ તું જીવન વૈરાગ્યમય પસાર કરીશ, મોહમય તારું જીવન નહીં રહે, રાગમય તારું જીવન નહીં રહે. સંસારના આવા જે વિકૃત રાગો છે એની અંદર તું એમાં નહીં રહે. તો આ એક ભૂમિકા છે. દ્રવ્ય સાધુત્વની વાત અહીંયા મૂકી છે કે દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે, કારણ કે એ આત્મહેતુભૂત એવો સંઘ છે અને જીવે એવો સંસારનો સંઘ છે એ છોડવો જોઈએ, એ સિવાયનો સંઘ, કારણ કે નહીં તો પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. એ જીને ઉપદેશ્યું છે એ જ વિનંતી સજાત્મ સ્વરૂપ. 653 ના પત્રની વિચારણા પૂરી થાય છે. 654 મુંબઈ કારતક સુદ 13 ગુરુવાર 1952 પ્રથમ એક પત્ર મળ્યું હતું, જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું, જેથી આજે સંક્ષેપમાં પહોંચવત પત્તું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. અંતરલક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે વૃત્તિ કમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બે પત્ર લખ્યા તેથી કશી હાનિ નથી. હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગ વાસિષ્ઠ વાંચશો, શ્રી સૌભાગ અત્રે છે. પત્ર મુમુક્ષી લખ્યા છે. કૃપાળુ દેવ કહે છે અત્યારે મેં પ્રત્યુત્તર પણ લખી શકવાનું કઠણ બને છે, એટલી બધી અંતરદશા છે, એટલું બધું જીવનું સ્વરૂપમાં રમણ છે કે કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં લક્ષ નથી જતો, ઉપયોગ નથી થતો, પ્રેરણા થતી નથી, પુરુષાર્થ થતો નથી. કે છે અમે તમારા બે પત્રો મળી ગયા છે, એમ થયું તો કે તમને સંક્ષેપમાં કોઈ વાત જણાવી દઈએ, ત્યાં તમારો બીજો પત્ર મળી ગયો. તો એ લખે છે, લીટી એક જ લખી છે, અંતરલક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે. વૃત્તિ અંતરવૃક્ષ અંતરલક્ષવત થાય એ ઉપકારી છે. જો આવી વૃત્તિ થાય, આપણું સતત ચિત્ત અંતર રહે, બહાર પ્રત્યેની ઉદાસીનતા, આને કહેવાય ઔદાસીન્ય, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. અંતરલક્ષ બસ પોતે પોતાની વિચારણા જ કરતો હોય, એમાં જ જાગૃત હોય, મૂઢ નહીં. અંતરલક્ષને મૂઢતામાં ક્યારેય ખપાવશો નહીં. સુનમૂન છે, ડિપ્રેશનમાં આવી ગયો છે, કોઈની અરે બોલતો નથી, રોષમાં છે, ગમગીની છે, આ અંતરલક્ષનું નથી. અંતરલક્ષ તો જાગૃતિનું પરિણામ છે. એવી અંતરલક્ષ વૃત્તિ એ કે છે ઉપકારી છે, અને તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. આ વૃત્તિ છે એ જેની તેની પરમાર્થનો યથાર્થ પરમાર્થ પ્રાપ્ત કરવામાં આ વૃત્તિ ઉપકારી થશે. બહિર્વૃત્તિ કદી ઉપકારી નહીં થાય. એટલે કહ્યું છે આત્માના ત્રણ સ્વરૂપ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્મા પદને એ જ પામે છે કે જે અંતરાત્મા છે તે. બહિરાત્મા ક્યારેય પરમાત્મા પદને પામી શકતો નથી. માટે કહ્યું છે કે બધી જ વૃત્તિઓના વ્યાપારને અંતર્મુખ કરી ઇન્દ્રિયોનો સંયમ કરીને હે જીવ, તું ઉપયોગને જીવ પ્રત્યે વાળ. જીવના ઉપયોગને જીવ પ્રત્યે વાળવો આ અંતર્મુખતાનું લક્ષણ છે. ઉપયોગને અંતર્મુખ કરવો, પોતાની વૃત્તિઓ ઉપર જવા દેવો, પોતાના પરિણામોનું અવલોકન કરવું, પોતાની ભાવધારાનું વિશ્લેષણ કરવું, પોતાના પરિણામોની અંદર કશાય અકશાય ઉપશમ અધિકતા ઉગ્રતા આનું મૂલ્યાંકન કરવું. આ અંતરલક્ષ વૃત્તિથી પોતે પોતાની અંતર્ભાવની કસોટી કરે છે. પોતાની દશા તરફ લક્ષ થવું તે અંતર્મુખતાનું લક્ષણ છે. એ કરવી એટલે કહે છે કે કંઈ વાંધો નહીં, તમે પત્ર લખ્યા એથી કશે હાનિ નથી. અને અમારી પણ વૃત્તિ અત્યારે અંતર્મુખ જ છે, અંતર લયમાં જ છે. અને ત્યાં માત્ર બે વસ્તુનો સરસ કૃપાળદેવ ઉપદેશ આપે છે. એ કહે છે સુંદરદાસજીના ગ્રંથ અને યોગ વાસિષ્ઠ, આ બે ગ્રંથ વાંચવાની ભલામણ કરે છે. જેને અંતર્મુખ વૃત્તિ તરફ લક્ષ વધારે છે એ પૂછે છે માર્ગ કે અમારે શું કરવું. તો જુઓ આ જ્ઞાનીએ દર્શન ભેદથી પર છે. અધ્યાત્મ આત્મા કેમ ઉજ્જવળ થાય, આત્મા કેમ ઉજમાળ થાય એ જ લક્ષથી. તો જ્યારે જે જીવની જે ભૂમિકા હોય કે અત્યારે તમે સુંદરદાસજી, સુંદરદાસજીનો આખો જીવન વૈરાગ્ય સભર છે. એના પદો આવશે ત્યારે આપણને ખબર પડશે કે એકદમ વૈરાગ્ય સભર. અને યોગ વાસિષ્ઠ જે છે એમાં મુમુક્ષુતા એટલી બધી તીવ્ર છે. યોગ ભગવાન વશિષ્ઠ રામને આ મુમુક્ષુતાનું પાન કરાવે છે. અને રામ જ્યારે ચારે બાજુ શોકમાં ડૂબેલા છે ત્યારે રામને અંતર્મુખ બનાવે છે કે શોક એ જગતની સ્થિતિ પરિસ્થિતિ પર કરવાની જરૂર નથી, અંતર્મુખ બનવાની જરૂર છે. આવેલી ગમગીની, આવેલો શોક, આવેલો ખેદ એને વૈરાગ્યમાં પરિવર્તન કરો. એકદમ પોતાનો વૈરાગ્ય ભભૂકે. અને જે એમાં એક સરસ વાક્ય મૂક્યું છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહેવું, એવો હે રામ સનાતન પુરુષોનો આ ધર્મ છે. મળ્યું છે એની અંદર આ કોઈ પણ પ્રકારની બીજા ભાવ કરવા યોગ્ય નથી. આ બધા આપણે ઘણીવાર ખૂબ ખૂબ પ્રકારનું આ મને મળ્યું ન મળ્યું આવા ખૂબ ભાવ થયા કરે છે. આ અર્થ ધ્યાન છે, આ વિષયોનું ધ્યાન છે, જગતના વિષયોનું ધ્યાન ન કરવું. અને તે સમયે વૈરાગ્ય સભર ચિત્તથી આ સનાતન ધર્મ સંતોષ્ટ જે સમયે જે મળે માનવી માત્રને પોતાની શુભ અશુભ કર્મના ઉદય ઉપર આ સંસાર ચાલે છે. આ સંસારને ચલાવનાર, આપણને વસ્તુ આપનાર અને આપણી પાસેથી લઈ લેનાર કોઈ બીજું પરિબળ નથી. કોઈ જમાદાર બેઠો નથી જગતનો કે જે આપણને આપે અથવા તો લઈ લે. કોઈની તુષ્ટતા કે રુષ્ટતા ઉપર આ જગત ચાલતું નથી. પોતાના સ્વ શુભ અને અશુભ કર્મના ઉદય ઉપર, એના વિપાક ઉપર, એના ઉપર નિર્માણ થયેલી પ્રારબ્ધ સ્થિતિ ઉપર આ જગત ચાલે છે. માટે જે સંયોગો આવે, જે ઉત્પન્ન થાય એને સ્વીકારવા, શાંત ભાવે સ્વીકારવા, પ્રસન્નતાથી સ્વીકારવા અને સહન કરવા. પ્રતિકૂળ હોય તો સહન કરવા, અનુકૂળ હોય તો સહન કરવા. સુખથી છલકાવવું નહીં અને દુઃખથી રીબાવવું નહીં. આ પ્રકારનો જ્ઞાનીઓનો સનાતન સંદેશ છે. અહીંયા કહે છે યોગ વાસિષ્ઠ વાંચવાથી આવી ગંભીરતા આવશે. રામના જીવનમાં ગાંભીર્ય કેટલું હતું, કેવા કેવા પ્રસંગોમાંથી અને કેવી કેવી સ્થિતિમાંથી મનોવિશ્લેષણ કરીએ તો આમાંથી પસાર થતો રામ. પોતાની પત્નીને પણ ત્યાગ કરવાનો પ્રસંગ આવે છતાં એમાંથી પસાર થતો રામ. પિતાને માટે થઈને વનવાસમાં જવા માટે નીકળતો રામ. આ અનેક પ્રસંગની અંદર એ તમે મનસ્થિતિ ઉપર જ્યારે વિચાર કરીએ ત્યારે એમ થાય કે રામના સંયમનું ગાંભીર્ય કેટલું. આ પરમાર્થનું ગાંભીર્ય છે. આ વસિષ્ઠએ એને આ પાન કરાવ્યું છે. ઋષિઓ છે, બધું ત્યાગ કરીને નીકળ્યા છે, જગતમાં ક્યાંય રોકાવા દેતા નથી. આ આત્મહેતુભૂત સંઘ છે, સાધુ સંતોનો સંઘ આત્મહેતુભૂત સંઘ છે. જો આપણને સંસારમાં જવા ન દઈએ તો, પણ અહીંયા પણ જો વિકૃતિ આવે તો વાત જુદી છે, એનો કોઈ ઉપાય નથી. વિશેષ અવસરે સત્પુરુષોની અબળ જગતનો પત્ર પૂરો થાય છે.